समस्त जगत विश्व बदर झिमी तुम्हारे हाथा तुम त्रिकाल दर्शी। हे मुनिनाथ, आप तो त्रण काल ना ज्ञाता छो, अने विश्व आखू आपना माटे तो एक डाबा हाथ नो खेल छे। विश्व बदर झिमी तुम्हारे हाथ, જગતની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ બાબતમાં સહેજ પણ મોહ ઉત્પન્ન ના થાય। જાણે બાળક નાનું રમકડું હાથમાં રમતું હોય, ફેંકતું હોય, રમતું હોય, પછી છોડી દેતું હોય, એમ સમસ્ત જગતને આપ રમકડાની માફક રમાડી રહ્યા છે। વિશ્વ બદર જીમી તમારે હાથ, હાથમાં આવેલું રમકડું સમજુ માણસ કદાચ એને થોડું ઘણું જોવે, આગુ પાછું કરે, પછીથી એને એક બાજુ મૂકી દે, સમજુ છે, કારણ એ અમુક ઉંમરથી આગળ નીકળી ગયેલો છે। એમ જીવનની અંદર સાધન પથમાં આગળ નીકળી ગયેલો હોય એને આ જગત રમકડા જેવું જ લાગે, આ રમકડામાં શું રમવાનું છે। એમ ભગવાન સ્વયં પોતાના શ્રીમુખથી વાલ્મીકીજીને કહી રહ્યા છે, આખું જગત આપના માટે તો એક રમકડા જેવું તખલા સમાન છે, એમાં આપને સહેજે વ્યામોહ હોય નહીં। આમ કહીને અસ કહી પ્રભુ બધી જે કઈ કથા હતી, જે કઈ પરિસ્થિતિ સર્જાઈ, જે કઈ બન્યું હતું, એ બધું જ ભગવાને કઈ સંભળાયું, જેહી જેહી ભાતી ભિન્ન બન, જે પ્રમાણે વનવાસ આપવામાં આવ્યો છે એ બધી જ વાત કહી દીધી। એમાં કહ્યું તાત વચન, પિતાની આજ્ઞાનું પાલન કરવાનો આવો અવસર ક્યાં મળવાનો હતો? પિતા આજ્ઞા કરે આમ કરવાનું જ છે, અને પુત્ર તરીકે એ આજ્ઞાનું પાલન કરે ત્યારે એની પુત્ર તરીકેની સાર્થકતા, એટલે પોતાનું ગૌરવ બતાવી રહ્યા છે। જુઓ તાત વચન, પિતાની આજ્ઞા છે એનું વચન પાડવા માટે, પણ માં તો હિત, અને માને પોતાનું હિત જોઈતું હતું કે મારું હિત સાધી લઉં, કૌશલ્યા પોતાનું હિત સાધી લે, જો રામને રાજ્યાભિષેક કરાવીને તો મારું હિત સાધું કે ન સાધું, તો એમ માં તો હિત, માને એમાં હિત લાગ્યું હશે, અને મારો ભાઈ રાજા થાય અને આવો સરસ પોતાના ભાઈ જેવો ભાઈ અને ભરત એ રાજા થાય, માતાની ઈચ્છા છે, માને ભરતના રાજ્યાભિષેકમાં હિત દેખાઈ રહ્યું છે, એટલે રામજી વાલ્મીકીજીને કહી રહ્યા છે જે પરિસ્થિતિ ઘટના સર્જાય છે અને જેના માનસમાં જે છે એ વસ્તુ અહીંયા આગળ વાલ્મીકીજી આગળ સ્પષ્ટ કરી છે। વનમાં કેમ આવ્યા છીએ એનું કારણ પૂછતા પહેલા જ તાત વચન, હું વનમાં આવ્યો છું પિતાની આજ્ઞાથી, માં તો હિત, મારી માં કૌશલ્યાનું પરમ હિત થાય, ભગવાન હંમેશા તો હિતેશી છે, પરહિત સરિસ, પરહિત બસ જીન કે મન માહી, તિન કહું જગ દુર્લભ કછુ નહી। તો એ કઈ કઈ ને એમ થયું કે મારા ભરતનું હિત કરી લઉં, એટલે કઈ કઈ ના હિતને માટે હું વનમાં આવ્યો છું, એની ઈચ્છાને માન આપીને, અને મારા ભાઈ, મારો ભાઈ ભરત રાજા થાય એટલા માટે હું અયોધ્યામાંથી નીકળી ગયો છું। ભાઈ ભરત અસરાવ, આવો ભરત જેવો રાજા, અને એ અયોધ્યાનો, એ આ સંસ્કૃતિનો, એ આ રાષ્ટ્રનો રાજા બને એટલા માટે ત્યાગ અને સમર્પણ બાંધી। જો અહીંયા અગાડી વાલ્મીકીજી પોતા વાલ્મીકીજી નામને માટે ભગવાને આટલો ઊંચો ભાવ વ્યક્ત કર્યો કે આપ તો હાથમાં હસ્તા મલકવત, હાથમાં આમળાની માફક સમસ્ત જગતને જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો, ત્રિકાળદર્શી છો, ભગવાને પણ પોતાની જે પરિસ્થિતિ આખી છે એની સાથે કહી દીધી, જગાલદર્શી છો, છતાં જે પરિસ્થિતિનું સર્જન થયું છે એ આને કારણે થયું છે, પણ એમાં કોઈ બીજા ઉપર દોષ નહીં અને મને પણ કોઈ પણ જાતનું દુઃખ કે રંજ નથી. પિતાએ મને વનવાસ આપ્યો એમ નહીં, પિતા વચન, પિતાનું વચન પાળવા માટે વનમાં નીકળ્યો છું, એક આદર્શ આજ્ઞાંકિત પુત્ર, માનું હિત કરવા માટે, અને મારા ભાઈ જેવો ભાઈ ભરત રાજા થાય એટલા માટે મેં અયોધ્યા છોડ્યું છે, દુઃખથી નહીં, કોઈ પણ જાતની વ્યથા કે પીડા વ્યક્ત કરી નથી ભગવાને પોતાના શ્રીમુખથી. વનવાસ 14 વર્ષનો એને માટે પણ આનંદ, એને માટે ઉત્સવ એક પ્રસંગ માની લીધો. આવો મોટો ઉત્સવ, મારા ભાઈ જેવો ભાઈ ભરત રાજા થતો હોય તો પછી મારે મારો સ્વાર્થ શા માટે રાખવો? આમ કહીને આની અંદર પણ આપને આ બધું છોડીને આવ્યો એમાં મને નુકસાન શું ગયું છે, મને તો લાભ જ થયો છે. મો કહું દરસ તુમાર, હે પ્રભુ મને આપના દર્શન થયા. અયોધ્યાના રાજમહેલમાં જ બેસી રહ્યો હોત તો આ ઋષિઓના દર્શન ક્યાં થવાના હતા. જો જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ આવી પડે ત્યારે એનો દ્રષ્ટિકોણ કયો હોય, મનમાં વિચાર હોય તો દુઃખનો આવે, દુઃખનો દ્રષ્ટિકોણ ઉભો થઈ જાય, પણ એની જ પરિસ્થિતિમાં જો મનની અંદર વિચાર એનો એની દિશા જુદી બની જાય, દ્રષ્ટિકોણ જુદો પડી જાય ને, તો એને એની જ પરિસ્થિતિ એને સુખ ને આનંદ આપે. વનવાસ 14 વર્ષ માટે ઘર નગર માંથી બહાર મોકલી દીધા પછી કેટલું દુઃખ થાય, એના બદલે રંજ ને બદલે સહેજ પણ રંજ કે થયા વગર આનંદ. મારા કયા એવા ભાગ્ય કે હું આ દર્શન કરી શકું, એ તો પ્રભુ વાલ્મીકીજીને કહે છે, પ્રભુ એ તો મારા પુણ્ય હતા ને, કઈક અધિકાર પૂર્વક ભગવાન બોલે છે, અને ભગવાન જ કહી શકે ભગવાનના પુણ્ય. આપણે કોઈ કોઈ પણ આમાંથી પૂછો જોઈએ, મારા પુણ્યના બળે ભગવાન મને સદગતિ કેમ ના આપે, છે કોઈ બોલી શકે એમ છે? પ્રભુ એક જ એ કહી શકે, અસમમ પુણ્ય પ્રભાવ, આ તો પ્રભુ આ તો મારો મારા પુણ્યનો ઉદય થયો કે જેને કારણે હું વનમાં આવ્યો, માતા પિતાની આજ્ઞાનું પાલન થયું, કઈ કઈ જેનું હિત થયું, મારો ભરતભાઈ રાજા થશે, મને આપના દર્શન થયા, આટલા બધા લાભ છે એ બસ મારા પુણ્ય નહીં તો બીજું શું? આખી દિશા જ સમજણ નહીં જુદી, દુઃખની નહીં આનંદની, પ્રેમની, ધર્મ પાળવા માટે. આ કથાઓ દ્વારા અને આ ધર્મ ગ્રંથો આપણને જીવનનો આખો એક માર્ગ પ્રશસ્ત કરે છે. જુઓ આવી રીતે જીવતા શીખી, આ જીવન જીવતા આવડતું હોય તો આનંદ થાય, પણ કદાચ આપણને એમ થાય આધુનિક જમાનાની રીતે તો પણ વાંધો નથી, એમની પાસે જે સાધનો હતા એ રીતે એ જીવતા હતા, એમનું જીવન હતું, અને આપણી પાસે આ સાધનો છે પ્રમાણે આપણું જીવન, પણ એમાં સંયમ ને સદાચાર નિયંત્રણ તો હોય ને, બસ એ જ મુખ્ય છે. જીવનની અંદર પરિવર્તન તો આવવાના, જગતમાં આવે છે, જીવનમાં આવે છે, વિચારોમાં આવે છે, કેટલી બધી આખી સંસ્કૃતિમાં પરિવર્તન આવે છે, તો ભલે પરિવર્તન આવતા હોય પણ સંયમ અને સદાચાર એને ખોઈ ના બેસે. એટલે જે કઈ જે સમય જે મળે છે એનો ઉપયોગ આપણે કરી લઈએ, પણ એની સાથે સાથે સંયમ વિવેક આપણો આપણી સાથે. અહીંયા ભગવાને વનવાસમાં આવીને વનવાસની રીતે પણ આનંદ પોતાના જીવનની અંદર ક્લેશ થવા દીધો નથી. યુધિષ્ઠિર પાંડવો વનમાં ગયા અને રામ પણ વનમાં ગયા છે. પાંડવોની સાથે ક્યારેક ક્યારેક કૃષ્ણ આવીને ખબર કાઢી દેતા ભગવાન સ્વયં. વનવાસની અંદર પ્રભુએ ક્યારેય પણ કોઈ પણ પ્રકારની એક લક્ષ્મણજી સિવાય અને સીતાજી જયારે ઉપાડી એ બે પ્રસંગ સિવાય ભગવાને રામજીએ ક્યારે પણ દુઃખ વ્યક્ત કર્યું નથી. આ બે જ પ્રસંગો એવા છે, લક્ષ્મણજી ઘાયલ થયા અને સીતાજીને દીયોગ. આ બે જ વખતે 14 વર્ષના વનવાસ દરમિયાન પછી દુઃખ. પણ એ સાથી કે વનવાસ મને હતો, પિતાનું વચન મારે પાળવાનું હતું અને આ બે તો મારી સાથે આવેલા સેવામાં હતા, એમને આમ કે પ્રસંગ પ્રસંગને હલાવી નાખે છે. એમ લક્ષ્મણજી અને સીતાજીને માટે જે ભાવ વ્યક્ત કર્યો છે પ્રભુએ, એમાં લક્ષ્મણજીની અને સીતાજીની સેવા વૃત્તિની કિંમત થઈ છે, ત્યાં આગળ આદર થયો છે. અને એ બધાને ખ્યાલમાં રાખીને ભગવાન આખા જ વનવાસ દરમિયાન 14 વર્ષ પ્રસન્ન રહ્યા છે. પણ પાંડવોએ તો ક્યારેક ક્યારેક ક્લેશ યુધિષ્ઠિરે વ્યક્ત કર્યો છે, દ્રૌપદી નકુલ સહદેવ બધાએ, પણ ભગવાનના વનવાસની અંદર ક્યારે પણ કોઈ જગ્યાએ ક્લેશ વ્યક્ત થયો નથી. માત્ર બે